નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે જે પુસ્તકની ઊંડાણમાં ઉતરવાનો છીએ એ આજના સંબંધોના તાણાવાણાને બહુ જ એમ કહી શકાય કે બારીકાઈથી વણે છે. આપણે વાત કરી રહ્યા છીએ ડોલી એલ્ડરટનની 2023માં આવેલી નવલકથા ગુડ મટીરિયલ વિશે.
હા, અને ડોલી એલ્ડરટન એમની પેઢીના, ખાસ કરીને મિલેનિયલ્સના અવાજ તરીકે ઓળખાય છે, ખબર છે?
બિલકુલ.
એમની પહેલી આત્મકથા એવરીથિંગ આઈ નો અબાઉટ લવ એટલી સફળ રહી કે વાચકોને એમની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, અને ગુડ મટીરિયલ એ અપેક્ષાઓને એકદમ નવા જ રસ્તે લઈ જાય છે.
કઈ રીતે?
અત્યાર સુધી આપણે એમના લખાણમાં સ્ત્રીના દૃષ્ટિકોણથી પ્રેમ, દોસ્તી અને દિલ તૂટવાની વાતો વાંચી હતી, પરંતુ અહીં તેઓ એક મોટો દાવ ખેલે છે. આખી વાર્તા એક પુરુષના નજરિયેથી કહેવામાં આવી છે,
અને મને લાગે છે કે એ જ આ નવલકથાનું હાર્દ છે, ખરું ને? વાર્તાનો નાયક છે એન્ડી, એક 35 વર્ષીય સ્ટેન્ડ અપ કોમેડિયન, અને એની 4 વર્ષની ગર્લફ્રેન્ડ જેન એ એક સાંજે અચાનક એને છોડીને જતી રહે છે.
બસ એમ જ.
હા, અને એન્ડી આઘાતમાં સરી પડે છે. એના મગજમાં બસ એક જ સવાલ, જાણે ભૂતની જેમ ભમ્યા કરે છે, પણ શા માટે?
બરાબર,
આ સવાલનો જવાબ શોધવાની એની જે મથામણ છે એ માત્ર એક બ્રેકઅપની વાર્તા નથી, પણ પોતાની જાતને શોધવાની, પોતાની જ વાર્તા પર સવાલ ઉઠાવવાની એક સફર છે. તો ચાલો શરૂ કરીએ એન્ડીની દુનિયાથી.
હા, એ દુનિયા જ્યાં એના જીવનનું સ્ટેજ અચાનક ખાલી થઈ જાય છે. વાર્તાની શરૂઆત જ એવી છે, જાણે જાણે પગ નીચેથી જમીન સરકી જાય. એન્ડી અને જેન લંડનમાં એક સુખી જીવન જીવી રહ્યા છે. ઓછામાં ઓછું એન્ડીને તો એવું જ લાગે છે.
એને એવું લાગે છે?
હા, એ ભવિષ્યના પ્લાન બનાવી રહ્યો છે, લગ્નના વિચારો કરી રહ્યો છે, અને ત્યાં જ એક સામાન્ય સાંજે જેન બોમ્બ ફોડે છે. આ સંબંધ હવે મારાથી નહીં ચાલે. એન્ડી કંઈ સમજે એ પહેલાં તો જેન પોતાનો સામાન પેક કરીને જતી પણ રહે છે. એના માટે આ એકદમ અકલ્પનીય છે.
મતલબ કોઈ ઝઘડો નહીં, કોઈ મોટી લડાઈ નહીં,
કશું જ નહીં, બસ એક શાંત અને સજ્જડ અંત.
અને અહીં એન્ડીનું પાત્ર સમજવું બહુ રસપ્રદ છે. એ મેન ચાઇલ્ડનો ઉત્તમ નમૂનો છે, નહીં?
બિલકુલ.
એ રમૂજી છે, લોકો એને પસંદ કરે છે, પણ અંદરથી એ ભાવનાત્મક રીતે અપરિપક્વ અને આત્મકેન્દ્રી છે. એક કોમેડિયન હોવાને કારણે એની આદત છે કે જીવનની દરેક ઘટનાને, દરેક વ્યક્તિને એક મટીરિયલ તરીકે જોવું.
સાચી વાત. એના માટે દુનિયા એક સ્ટેજ છે અને લોકો એના જોક્સ માટેના પાત્રો. એટલે બ્રેકઅપ પછી પણ એની પહેલી પ્રતિક્રિયા દુઃખી થવાની ઓછી અને આઘાત પામવાની વધારે છે.
હા, એ પોતાને એક ટ્રેજેડીના હીરો તરીકે જોવા લાગે છે.
બરાબર. એના મતે આટલી મોટી ટ્રેજેડી પાછળ કોઈ મોટું નાટકીય કારણ હોવું જ જોઈએ. કોઈ દગો, કોઈ ષડયંત્ર, કોઈ બીજો પુરુષ.
એ સ્વીકારવા જ તૈયાર નથી કે કદાચ સમસ્યા બહુ સામાન્ય અને કદાચ એની પોતાની અંદર જ રહેલી હોઈ શકે.
એટલે જ એ એક જાસૂસની જેમ પોતાના જ ભૂતકાળની તપાસ શરૂ કરે છે.
પણ અહીં એક મોટો સવાલ એ છે કે શું આપણે એન્ડીની વાત પર પૂરો ભરોસો કરી શકીએ? કારણ કે આપણને આખી વાર્તા એના જ દૃષ્ટિકોણથી મળી રહી છે.
અને એ જ તો આ નવલકથાનો સૌથી મોટો જાદુ છે. લેખિકા અહીં અવિશ્વસનીય વાર્તાકારની ટેકનિકનો અદ્ભુત ઉપયોગ કરે છે.
હા, મને પેલી ગોન ગર્લ જેવી ફિલ્મો યાદ આવી જાય છે, જ્યાં આપણને ખબર જ નથી પડતી કે કોના પર વિશ્વાસ કરવો.
બિલકુલ. અહીં એલ્ડરટન આપણને પહેલાં તો એન્ડીની ટીમમાં રાખે છે અને પછી અચાનક આખું મેદાન જ બદલી નાખે છે.
તો એની તપાસ કેવી રીતે આગળ વધે છે?
એની તપાસ પણ એવી જ એક તરફી છે. એક કલાકો સુધી જૂના વોટ્સઅપ મેસેજ વાંચે છે, જેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાસૂસી કરે છે, એમના કોમન મિત્રોને ગોળ ગોળ ફેરવીને સવાલો પૂછે છે.
પણ એનો હેતુ સત્ય જાણવાનો છે જ નહીં, ખરું ને?
જરાય નહીં. એ તો બસ એવા પુરાવા શોધી રહ્યો છે જે એની પોતાની નિર્દોષતાની થિયરીને સાચી સાબિત કરે. એના મગજમાં એક વિલન પણ તૈયાર છે, જુલિયન, જે એક સફળ કોમેડિયન છે.
ઓકે.
એન્ડી માની લે છે કે જેન એને જ જુલિયન માટે છોડીને ગઈ છે. આખી વાર્તા એ પોતાના મનમાં ઘડી કાઢે છે.
અને આ જ વાત પુસ્તકના શીર્ષક ગુડ મટીરિયલને,
હા, બહુ રસપ્રદ બનાવે છે.
બરાબર. એન્ડી પોતાની આ પીડા અને દિલ તૂટવાની વાર્તાને સ્ટેજ પર લઈ જાય છે. એક રીતે તો આ કલાકાર માટે જરૂરી પણ છે નહીં, પોતાના અનુભવોમાંથી જ કળા જન્મે છે.
જરૂરી છે, પણ એમાં એક સૂક્ષ્મ ભેદ છે. અને એન્ડી એ ભેદ સમજવામાં નિષ્ફળ જાય છે. તે પીડાનું વિશ્લેષણ કરીને કળા નથી બનાવતો, તે ખાલી પોતાની આત્મદયાનું પ્રદર્શન કરે છે.
મતલબ
એના સ્ટેન્ડઅપ સેટ જન પરના કડવા કટાક્ષો, પોતાની જાતને પીડિત બતાવવાના પ્રયત્નો અને ગુસ્સાથી ભરેલા હોય છે, અને શ્રોતાઓ બહુ હોશિયાર હોય છે, તેઓ આ તરત જ પકડી પાડે છે.
એટલે એની કોમેડી નિષ્ફળ જાય છે.
હા, લોકો એની સાથે કનેક્ટ નથી કરી શકતા કારણ કે એમાં પ્રામાણિકતા નથી, માત્ર પ્રદર્શન છે.
મતલબ કે સાચું ગુડ મટીરિયલ બનાવવા માટે માત્ર અનુભવ પૂરતો નથી, એ અનુભવને સમજવાની અને એમાંથી કંઈક સાર્વત્રિક સત્ય તારવવાની ક્ષમતા પણ જોઈએ.
બરાબર, જે એન્ડી પાસે તે સમયે નથી.
પણ શું એ હંમેશા આવો જ રહે છે? એની વાર્તામાં કોઈ વળાંક નથી આવતો?
આવે છે, પણ ધીમે ધીમે. સમય જતાં એની આ એક પક્ષીય વાર્તામાં તિરાડો પડવા લાગે છે. જૂની વાતો ખોદતા ખોદતા એને પોતાની ભૂલો પણ યાદ આવવા લાગે છે.
જેવી કેમ?
એને યાદ આવે છે કે કેવી રીતે જેન જ્યારે પોતાની નવી કારકિર્દી શરૂ કરવા માંગતી હતી ત્યારે એણે એની મજાક ઉડાવી હતી. કેવી રીતે એક વેકેશન પર એણે જેનની જરૂરિયાતોને સંપૂર્ણપણે અવગણીને બધું પોતાની મરજી મુજબ કર્યું હતું. આ યાદો શરૂઆતમાં વીજળીના ઝપકારા જેવી હોય છે, જેને એ તરત જ મનમાંથી કાઢી નાખે છે.
અને મને લાગે છે કે અહીં એના મિત્રોનો રોલ બહુ મહત્વનો બની જાય છે. ઘણીવાર આપણે આપણી જ બનાવેલી વાર્તામાં એટલા ફસાઈ જઈએ છીએ કે બહારથી કોઈ અરીસો ન બતાવે ત્યાં સુધી સત્ય દેખાતું જ નથી.
તમે એકદમ સાચું પકડ્યું. એના મિત્રો, ખાસ કરીને એવી જે પોતે પણ એક કોમેડિયન છે, એ હવે એન્ડીના આત્મદયાના નાટકથી કંટાળી ગયા છે.
ઓકે.
એ લોકો શરૂઆતમાં એને સાંત્વન આપે છે, પણ પછી જ્યારે એન્ડી એક જ રેકોર્ડ વગાડ્યા કરે છે ત્યારે એવી એને પડકારે છે. એ કહે છે કે તું ક્યાં સુધી પીડિત બનીને રહીશ, ક્યારેક તો પોતાની જવાબદારી સ્વીકાર.
એટલે મિત્રો, એના માટે એક રિયાલિટી ચેકનું કામ કરે છે.
બિલકુલ.
અને પછી એવો સમય આવે છે જ્યારે વ્યક્તિ એકદમ તળિયે પહોંચી જાય છે. એના માટે એવો કયો પોઈન્ટ હતો?
એ આવે છે એક ભયાનક રાત્રે. એક કોમેડી ગીગમાં એનું પર્ફોમન્સ એટલું ખરાબ જાય છે કે લોકો એની પર હસવાને બદલે એના પર દયા ખાય છે.
ઓહ, એ તો એક કોમેડિયન માટે સૌથી ખરાબ કહેવાય.
ખરેખર. અને એ જ રાત્રે એની મુલાકાત એના કાલ્પનિક દુશ્મન જુલિયન સાથે થાય છે, જે મુલાકાત ખૂબ જ અપમાનજનક સાબિત થાય છે. આ બે ઘટનાઓ એને સંપૂર્ણપણે તોડી નાખે છે. એ તળિયે પહોંચી જાય છે.
પણ કહેવાય છે ને કે ક્યારેક તળિયે પહોંચવું જરૂરી હોય છે, કારણ કે ત્યાંથી ઉપર જવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો.
બસ, આ એના માટે એક ટર્નિંગ પોઈન્ટ બને છે.
અને આ ટર્નિંગ પોઈન્ટ પછી લેખિકા આપણને એક એવો ઝટકો આપે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. લગભગ 200 પોણા સુધી આપણે એન્ડીના અવાજમાં, એના દુઃખમાં, એની ફરિયાદમાં જીવ્યા હોઈએ છીએ, અને અચાનક
વાર્તાનો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે.
હા, જાણે કેમેરો ફરી જાય છે અને આપણને જેનનો અવાજ સંભળાય છે. આ એક માસ્ટર સ્ટ્રોક છે
ખરેખર. અને જેનનું સત્ય એન્ડીની કાલ્પનિક વાર્તાઓ કરતાં સાવ અલગ અને ઘણું વધારે જટિલ છે. બ્રેકઅપનું કારણ કોઈ એક મોટી ઘટના, કોઈ દગો કે કોઈ જુલિયન નહોતો.
તો પછી શું હતું?
જેન એને 1000 નાના ઘાવ કહે છે. 1000 સ્મોલ કટ્સ.
1000 નાના ઘાવ.
હા, એ કહે છે કે આ સંબંધ ધીમે ધીમે રોજ થોડો થોડો મરી રહ્યો હતો. કારણ હતું એન્ડીની નિષ્ક્રિયતા, એની આર્થિક બેજવાબદારી અને જીવનમાં એક સાચો ભાગીદાર બનવાની એની સંપૂર્ણ અક્ષમતા.
આ ઇમોશનલ લેબર એટલે કે ભાવનાત્મક બોજની વાત લાગે છે, જે આજે ઘણા સંબંધોમાં અસંતુલિત જોવા મળે છે.
બિલકુલ. જેન કહે છે કે એ એન્ડીની પાર્ટનર નહોતી, પણ એની માં, એની મેનેજર, એની ચીયરલીડર, બધું જ એ હતી. એન્ડીની કોમેડી કારકિર્દીને ટેકો આપવાથી લઈને ઘરના બિલ ભરવા અને રોજિંદી જવાબદારીઓ ઉપાડવા સુધી બધો જ ભાવનાત્મક અને વ્યવહારિક બોજ જેનના ખભા પર હતો.
જ્યારે એન્ડી મોટા રોમાન્ટિક હાવધાવ કરવામાં માહેર હતો.
હા, ફૂલો લાવવા, સરપ્રાઈઝ આપવી, એ બધું એ કરતો, પણ રોજિંદી જિંદગીની ભાગીદારીમાં એ શૂન્ય હતો.
જીનનું પેલું વાક્ય, મને એક પાર્ટનર જોઈતો હતો પણ મારી પાસે એક શ્રોતા હતો, એ ખરેખર સંબંધનો આખો સાર કહી જાય છે.
એકદમ.
કેટલાય સંબંધોમાં એક વ્યક્તિ પરફોર્મ કરતી હોય છે અને બીજી વ્યક્તિ બસ ઓડિયન્સ બનીને રહી જાય છે.
એ તો છે. એન્ડી હંમેશા સ્ટેજ પર જ રહ્યો, પોતાના જીવનમાં પણ, અને જેન હંમેશા શ્રોતા બનીને તાળીઓ પાડતી રહી. પણ એક સંબંધને ટકાવી રાખવા માટે બે ભાગીદારની જરૂર હોય છે ને?
સાચી વાત છે.
જેનને આખરે સમજાયું કે તે એવા માણસ પાછળ પોતાનું ભવિષ્ય રોકી રહી હતી જે પોતે મોટો થવા જ તૈયાર નહોતો.
આ સત્ય જાણ્યા પછી વાચક તરીકે આપણને પણ ઝટકું લાગે છે. તો એન્ડી પર એની શું અસર થઈ હશે? એની આખી વાર્તા, એનો પીડિત હોવાનો અહંકાર બધું જ ભાંગીને ભૂકો થઈ ગયો હશે.
અને એવું જ થાય છે, એ ભાંગી પડે છે. પણ આ વખતે એનું ભાંગવું રચનાત્મક છે. એનો બધો ગુસ્સો, બધી કડવાશ, બધું જ ઓગળી જાય છે અને એની જગ્યાએ એક ઊંડી અને પીડાદાયક સમજ આવે છે.
અને પહેલીવાર
એ પોતાના સંબંધને અને પોતાની જાતને જેનની નજરથી જુએ છે અને એ દ્રશ્ય બહુ કદરૂપું છે.
તો શું એ આ સમજ પછી જેનને પાછી મેળવવાનો પ્રયત્ન કરે છે?
ના, અને એ જ આ વાર્તાની પરિપક્વતા છે. એ જેન સાથે એક અંતિમ વાતચીત કરે છે, પણ આ વખતે કોઈ બહાના બનાવવા કે જીતવા માટે નહીં.
તો પછી શા માટે?
એ સાચા દિલથી માફી માંગે છે. એ સ્વીકારે છે કે એ કેવો પાર્ટનર હતો અને જેનના નિર્ણયને સમજે છે અને સન્માન આપે છે. આ વાતચીત પુનર્મિલન માટે નહીં, પણ એક ગરિમાપૂર્ણ વિદાય અને પોતાની ભૂલોના સ્વીકાર માટે છે.
અને આ સ્વીકાર પછી જ કદાચ એ સાચો કલાકાર બની શકે છે.
બરાબર. વાર્તાના અંતમાં એન્ડી ફરીથી સ્ટેજ પર પાછો ફરે છે, પણ આ વખતે એન્ડી અલગ છે. એની કોમેડી અલગ છે.
કેવી રીતે?
એ હવે જેન પર કટાક્ષ નથી કરતો કે પોતાની દયા નથી ખાતો. એ પોતાની ખામીઓ પર, પોતાની અપરિપક્વતા પર અને બ્રેકઅપની વાહિયાત પરિસ્થિતિઓ પર હસે છે.
મતલબ કે એની કોમેડી હવે પ્રામાણિક છે.
હા, આત્મજાગૃતિથી ભરેલી છે અને એટલે જ તે ખરેખર રમૂજી છે. તેણે આખરે પોતાની પીડાને સાચા અર્થમાં ગુડ મટીરિયલમાં ફેરવી દીધી છે.
એટલે અંત પુનર્મિલન વિશે નથી, પણ એન્ડીના પુનરુત્થાન વિશે છે.
બિલકુલ. તે એક સારો અને સંપૂર્ણ વ્યક્તિ બનવાની દિશામાં પહેલું પગલું ભરે છે.
આખી ચર્ચા પરથી મને લાગે છે કે આ નવલકથા માત્ર એક બ્રેકઅપ સ્ટોરી કરતાં ઘણી ઊંડી છે. એ આપણને શીખવે છે કે કોઈપણ સંબંધમાં સત્ય કેટલું વ્યક્તિલક્ષી હોય છે. એક જ ઘટનાને બે લોકો કેટલા અલગ અલગ દ્રષ્ટિકોણથી જોઈ શકે છે.
અને સાથે સાથે આ આધુનિક પુરુષત્વ પર પણ એક ધારદાર છતાં સહાનુભૂતિપૂર્ણ ટિપ્પણી છે. એન્ડી કોઈ ખરાબ માણસ નથી, પણ સમાજે પુરુષોને જે રીતે ઉછેર્યા છે, જ્યાં તેમને લાગણીઓ વ્યક્ત કરતા કે જવાબદારી લેતા શીખવવામાં નથી આવતું,
એની એક નિપજ છે.
હા, લેખિકા આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આપણે પુરુષોને ભાવનાત્મક રીતે જવાબદાર પાર્ટનર બનવાનું શીખવવામાં નિષ્ફળ રહ્યા છીએ.
અને અંતે આ પરફોર્મન્સ વિરુદ્ધ પ્રામાણિકતાની વાત છે. જ્યાં સુધી એન્ડી સારા બોયફ્રેન્ડનો રોલ ભજવતો રહ્યો, ત્યાં સુધી સંબંધ પોકળ રહ્યો.
અને જ્યારે એણે પોતાની અસલિયત સ્વીકારી, ત્યારે જ એને સાચી મુક્તિ મળી.
આ નવલકથા બ્રેકઅપમાં કોઈ એકને ખલનાયક બનાવવાની આપણી જે વૃત્તિ હોય છે ને, એને તોડી પાડે છે.
ચોક્કસ. આ વાર્તા વાંચ્યા પછી તમે કોઈપણ બ્રેકઅપની વાર્તા એક જ દ્રષ્ટિકોણથી નહીં સાંભળી શકો. તમને હંમેશા બીજી બાજુ જાણવાની ઈચ્છા થશે.
એટલે આ વાર્તા શીખવે છે કે સંબંધનો અંત કોઈ એકની ભૂલ નથી, પણ બે અલગ અલગ વાર્તાઓ, બે અલગ અલગ જરૂરિયાતોની અથડામણ છે.
અને સાચી પરિપક્વતા કદાચ પોતાની જ વાર્તામાં પોતાને ખલનાયક તરીકે જોવાની હિંમત કેળવવામાં છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.